एकत्र फाउंडेशन प्रस्तुत, चंद्रकांत टोपीवाला संपादित, रचनावली, पठन शैलेश, 160, राइनोसरस, लेखक आयोनेस्को। जो ईश्वर छे तो साहित्य शा माटे ने जो ईश्वर नथी तो साहित्य शा माटे, एवू कही साहित्यनी धरीने जड़मूळमांथी खसेड़वानो प्रयत्न करनार छे एब्सर्ड रंगभूमिनो समर्थ नाटककार યુજીન આયોનેસ્કો। એણે જીવન સામે, તર્ક અને ભાષા સામે, રંગભૂમિ સામે, નાટકો સામે બળવો પોકાર્યો। નાટકમાં કથાનક જેવું ભાગ્ય જ કશું રાખ્યું। નાટકમાંથી ગતિને લગભગ નાબૂદ કરી। મનુષ્ય આ જગતમાં સાવ એકલો છે। આ અસ્તવ્યસ્ત જગતમાં એ ક્યાંય વ્યવસ્થા સ્થાપી શકે તેમ નથી। આ નિરર્થક જગતમાં ક્યાંય એને અર્થ મળે તેમ નથી। જીવનની આવી નકારાત્મક બાજુને આયોનેસ્કોએ સ્વપ્ન દ્વારા નહીં પણ જાણે કે ખરાબ સ્વપ્નોની હારમાળા રૂપે રજૂ કરી, અર્થહીન બબડાટ જેવા સંવાદો દાખલ કર્યા। માનવ પરિસ્થિતિની નિરર્થકતાને અને માનવ સેવાનો વિનાશ કરતા પરિબળોને એણે નજીકથી જોયા। આયોનેસ્કોને અર્થ કરતા અનર્થમાં વધુ રસ પડ્યો, કારણ એમાં વિચારવાની વધુ સ્વતંત્રતા હતી। એણે કોમિક અને ટ્રેજિકને એક કર્યા। આયોનેસ્કોની આવી રંગભૂમિ એબ્સર્ડ રંગભૂમિ તરીકે ઓળખાય, એની જોડે સેમ્યુઅલ બેકેટ, ઝાર જેન, આર્થર એડેમોવ જેવા મોટા નાટકકારોનું જૂથ હતું। રોમેનિયન પિતા અને ફ્રેન્ચ માતાને ત્યાં જન્મેલા આયોનેસ્કોનું મોટાભાગનું બાળપણ ફ્રાન્સમાં વીત્યું, પણ એની કિશોરાવસ્થામાં એ ફરી રોમેનિયા ગયો। ત્યાં ફ્રેન્ચ શિક્ષક તરીકેની કામગીરીની સાથે સાથે એણે 1936માં લગ્ન કર્યો, પણ પોતાનો મહાનિબંધ પૂરો કરવા એ 1938માં ફ્રાન્સ પાછો ફર્યો। 1939માં બીજા વિશ્વયુદ્ધમાં સપડાયા પછી એ ફ્રાન્સમાં જ ઠરીઠામ થયો। શરૂમાં પ્રકાશકની પેઢીમાં પ્રૂફ રીડર તરીકે ગુજરાન ચલાવ્યું, પછી 1994માં 81 વર્ષની ઉંમરે અવસાન પામ્યું। ત્યાં સુધી પૂરો સમય એણે ચિત્રકલા અને લિથોગ્રાફીને આપ્યો। નાટક લખવાનો પ્રારંભ એણે એકદમ અકસ્માતે કર્યો। જેવું અંગ્રેજી ભાષા શીખવાનું શરૂ કર્યું કે અંગ્રેજીના અભ્યાસપોથીમાં વેરાયેલા પડેલા રોજિંદી ભાષાના અર્થહીન સપાટ વાક્યોએ આયોનેસ્કોને ઉશ્કેર્યો। 1950માં એણે ધ બાલ્ડ સોપ્રાનો પહેલું નાટક રચ્યું। એમાં મધ્યમવર્ગીય સમાજના આચારોની સ્થગિતતાને તેમજ મૂર્ખતાને ઘડંગી રીતે ખુલ્લી પાડી। આ પછી અનેક નાટકો રચાયા, એવા આયોનેસ્કોને પોતાની ખુદની છબી જેવા રોજિંદા જીવનનો સામાન્ય માનવી બેરેન્જર હાથ લાગ્યો અને એને જુદા જુદા નાટકોમાં જુદી જુદી પરિસ્થિતિમાં મૂક્યો। બેરેન્જરને નાયક બનાવતા એના 5 નાટકો છે: કિલર 1958, રાઇનોસરસ 1959, એક્ઝિટ ધ કિંગ 1962, અસ્ટ્રોલ ઇન ધ એર 1963 અને હંગર એન્ડ થર્સ્ટ 1964. આ બધામાં એનું ત્રિઅંકી નાટક રાઇનોસરસ જગતના તખ્તા પર સૌથી વધુ ધ્યાનપાત્ર બન્યું છે। પહેલા અંકમાં ઝાં અને બેરેન્જર બે મિત્રો ફૂટપાથ પરની કોઈ કોફી શોપમાં ચર્ચા કરતા બેઠા છે, જેમાં ઝાં બેરેન્જરની વધેલી દાઢી અને એના છાટ્ટાપણાની ટીકા કરે છે। બેરેન્જર એની સામે પોતાના અસ્થિર જીવન અંગે ફરિયાદ કરે છે। એવામાં ઓચિંતા ત્યાંથી પસાર થતા રાઇનોસરસને કારણે બધું ઉથલપાથલ થઈ જાય છે। નગરજનો રઘવાયા રઘવાયા ગુમવા માંડે છે, પણ બીજા અંકની શરૂઆતમાં એક જબરી વાત રજૂ થાય છે। એમાં જણાવાય છે કે રાઇનોસરસ બીજું કોઈ નથી પણ નગરજનો જ છે, અને પછી તો રાઇનોસરસની સંખ્યામાં ઉમેરો થતો આવે છે। બીજા દ્રશ્યમાં બેરેન્જર ઝાંની મુલાકાત માટે જાય છે, પણ એની નજર સમક્ષ ઝાં ધીમે ધીમે સંપૂર્ણ રાઇનોસરસમાં પલટાઈ જાય છે। બેરેન્જર મકાન છોડીને બહાર નીકળે છે તો બારણાઓમાંથી અને બારીઓમાંથી રાઇનોસરસના માથા બહાર ડોકાય છે। બેરેન્જર દુઃખી દુઃખી થઈ જાય છે। ત્રીજા અંકમાં બેરેન્જર સિવાય નગરના બધા જ રાઇનોસરસમાં પલટાઈ ગયા છે, બેરેન્જરનો મિત્ર અને છેવટે તેની પ્રેયસી ડેઝી પણ રાયનોસરસમાં પલટાઈ જાય છે, ત્યારે બેરેન્જર આખી વાતને અપશુકન તરીકે જુએ છે. આ રૂપાંતરની વાતનો સામનો કરવાને પોતાનું વ્યક્તિત્વ જેવું છે તેવું જાળવી રાખવા બેરેન્જર કમર કસે છે. છેલ્લી એકોક્તિમાં બેરેન્જર જણાવે છે કે કોઈપણ રીતે પોતાનું મનુષ્ય રૂપ જાળવી રાખશે, પણ આવા નિર્ધારની સાથે સાથે એ પોતાને તદ્દન એકલો પડી ગયેલો જુએ છે. થોડી વાર માટે પોતાના દેખાવ અંગે, પોતાના સાધારણ અવાજ અંગે એ શરમ પણ અનુભવે છે. છેવટે હિંમતપૂર્વક એ જાહેર કરે છે કે આ પ્રાણીઓનો એ મુકાબલો કરશે. એ છેલ્લો મનુષ્ય બચ્યો છે, પણ એ શરણાગતિ નહીં સ્વીકારે. ઉપર ઉપરથી ખરાબ સ્વપ્ન જેવા લાગતા આ નાટકમાં ઊંડો રાજકીય અર્થ પડેલો છે. એની કૂંચી એની ડાયરીમાં પડેલી છે. 1940ની એક ડાયરીમાં આયોનેસ્કોએ નોંધ્યું છે કે ફાસીવાદનો વિરોધી એનો એક મિત્ર ધીમે ધીમે નાઝી ફાસીવાદને અપનાવી લે છે. વળી યુદ્ધ પૂર્વેના રોમેનિયામાં આયોનેસ્કોએ સાધારણ દેખાતી પ્રજાને ફાસીવાદના સામૂહિક ગાંડપણનો ભોગ બનતી પણ જોઈ છે. અહીં આ નાટકમાં આયોનેસ્કોનો છૂપો પ્રહાર સામ્રાજ્યવાદી અને ફાસીવાદી પરિબળો પર છે. ફાસીવાદને અહીં એક રોગ તરીકે ચિતરવામાં આવ્યો છે, જે મનુષ્યોને જંગલી રાયનોસરસમાં રૂપાંતરિત કરી દે છે. માનો કે રાજકીય અર્થમાં ખેંચી લાવી નાટકને મર્યાદિત ન કરી નાખીએ, તો પણ આજનો માણસ બધાથી એકલો પડી બીજાઓ સાથેનો જે સંપર્ક ગુમાવી બેઠો છે એનું ચિત્ર અહીં બરાબર ઉપસે છે. વળી મનુષ્યના વ્યક્તિત્વને હણી નાખનારા સામૂહિક પરિબળો કામ કરી રહ્યા છે, એની સામે વ્યક્તિત્વના રક્ષણ માટેનો બોધ પણ ઊંડે ઊંડેથી પમાય છે.